நமோ நோயை சௌரி அன்பானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோயை சௌ ஆயிரியானம், நமோ நோயை சௌஜாயனம், நமோ நோயை சௌ திருதாவதி சாவனம், ஓமகாரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம், காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம, மங்கனம் பகவானையோ மகிழம் கூட்டமோ, மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நமாசுமரி சாராய் அத்தியாசி பிரேணு தோ சமயக் தர்ஷன் வாத்தாவி ஆத்மா ஜ்ஞாயக் சைதன் த்ருவ ஸ்வரூப் તેનો આશ્રયને અવલંબન લઈ તો એને સમ્યક દર્શન થાય. પ્રથમ દર્શન એ કોઈ નિમિત્તથી થાય કે દયાદાનમાં ક્રિયાના રાગની મંદતાથી થાય એમ નથી. એ તો સવારમાં એમ હતું, ચૈતન્ય રક્ષણથી તે જણાય, રાગ થી કે એનાથી જણાય નહી. ત્યારે ચૈતન્ય રક્ષણ ને જેનું છે તેના વાળે ત્યારે એનું રક્ષણ કહેવાય ને. ચૈતન્યની પ્રગટ પર્યાય જે છે એને અંતરમાં વાળે ત્યારે રક્ષણ એનું કહેવાય. આવી વાત છે. ત્યારે તેને આત્માનું અવલોકન થાય, આત્મામાં અનંત અનંત ગુણો ભયા છે, અનંત અનંત શાંતિ ને આનંદ છે, એનું એને સમ્યક દર્શનમાં એ કાળે સમ્યક જ્ઞાનમાં બાંધ થાય. ત્યાં લગી તો એ ચોથે ગુણ સ્થાને ધર્મની શરૂઆતમાં હોય છે. હવે મુનિરાજ મુનિરાજને શુદ્ધાત્મ તત્વના ઉગ્ર આલંબન ને આત્મામાંથી સ્વયં પ્રગટ થયો છે. હવે આ તો એમાં જ્ઞાન સાગર છે ને, જ્ઞાન છઠ્ઠા ગુણ સાંજ સુધી વ્યવહાર હોય બસ. અરે એટલું શું કર્યું, સાતમે નીચે હોય પણ સ્વ ચૈતન મૂર્તિ સ્વ છે એનો આશ્રય વિના નીચે ક્યાંથી આવ્યો? અને એ આશ્રય વિના નીચે ન હોય અને પછી રાગ આવે વ્યવહારે નીચે હોય એને વ્યવહાર કહેવામાં આવે. સારી વાત છે. એકલો વ્યવહાર છે એ તો વ્યવહાર ભાસ છે. અનંત વાર કે મુનિવ્રત થાર અનંત બેર ગ્રેક ઉપજાયો. અહીંયા તો ચૈતન ભગવાન જેની જ્ઞાનની પર્યાયમાં તેને જણાણો છે, એ તો નીચે છે. જેની શ્રદ્ધાની પર્યાયમાં એ જ્ઞાનમાં જણાણો તેની પ્રતિ થઈ છે, ત્યારે તો એને નિશ્ચય કહેવાય છે. એને હજી જે રાજાની મંદતા રહી છે એને વ્યવહાર કહે છે. એકલો વ્યવહાર છે ત્યાં તો સમ્યક દર્શન જ નથી. એથી અહીં કહ્યું મુનિરાજને શુદ્ધાત્મ તત્વના ઉગ્ર આલંબન સમ્યક દર્શનમાં ધર્મની પહેલી શરૂઆતમાં ચૈતન્યનું અવલંબન પણ મંદ હોય છે, ઉગ્ર નહીં. એથી ઉગ્ર શબ્દ વાપર્યો છે. મનીને તો આત્મદ્રયમાં પ્રભુ પરમાત્મા સ્વરૂપ એનો ઉગ્ર અવલંબન આશ્રય આધાર હોય છે. ત્યારે તો તેમાંથી આત્મામાંથી સ્વયં પ્રગટ થાય છે, આત્મામાંથી જ ચારિત્ર દિશા પ્રગટ થાય છે. એ કોઈ મહાવ્રતના પરિણામે ક્રિયાકાંડ કર્યામાંથી સંયમ આવે છે એમાંથી નથી. તો અવ્યવતિકા શુદ્ધ ચૈતન્ય કર્ણ ભગવાન ઉદ્ર સ્વભાવ એનો ઉગ્ર આશ્રય ઉગ્ર આલંબન એને અંતરમાંથી સંયમ આત્મામાંથી સંયમ પ્રગટ થાય છે. એ કોઈ પંચ મહાવ્રતના પરિણામ ને નગ્ન દિશા એમાંથી સંયમ ચારિત્ર આવતો નથી. આખું બ્રહ્માંડ થઈ જાય તો પણ મુનિરાજને આ દ્રઢ સંયમ પર નથી, ફરે એમ નથી. શાશ્વત જે દ્રવ સ્વભાવ એનો જ્યાં ઉગ્ર વનમાં લીધું દ્રવ ફરે નહીં તેની પ્રવૃત્તિ ફરે નહીં હવે, એવી વાત છે. સમજાય છે કઈ? એ મુનિરાજ દશા બાપુ જુદી હોય છે. આ ધન મુનિ દશા હવે છે ને પુસ્તક. હા હા બહારથી જોતા તો મુનિરાજ આત્મસાધના અર્થે વનમાં એકલા વસે છે. વનમાં બહારથી વનમાં એકલા વસે છે. આ ત્રણ શબ્દ બહારથી જોતા વનમાં જંગલમાં એકલા વસે છે, પણ અંદરમાં જોતા અનંત ગુણથી ભરપૂર ઓલા એકલાની સાથે અનંત ગુણ ભરપૂર. વનમાં અહીંયા સ્વરૂપનગરમાં બહારમાં વસે છે, આ અંદરમાં વસે છે. હા 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 અનંત ગુણથી ભરપૂર સ્વરૂપનગર જેમાં અનંતા ગુણો ભરેલા છે એવા સ્વરૂપનગરમાં અંતરમાં અનંત ગુણથી સ્વરૂપનગરમાં ગુલામ વનમાં એકલો વસે. આ અનંત ગુણમાં અનંત ગુણમાં એકલો નહીં અનંત ગુણમાં. હા હા અને સ્વરૂપનગરમાં તેમનો વાસ છે. અહીં સુધી તો કરાયું છું, અહીં સુધી કરાયું છું. હા હજી મુનિપુરું કોને કેવું ની ખબરું ન મળે. બહારથી જોતા ભલે તેવો ક્ષુધાનંદ હોય, ક્ષુધા પેટમાં હોય એમ દેખાય, પેટ મળી ગયું હોય, ત્રણ ચાર પાંચ પાંચ દિવસ સુધી હાર મળ્યો ન હોય, કારણ કે એને તો નિર્દોષ અંતરાય રહીત હાર હોય છે ને. એવો જેને ક્ષુધાવંત હોય બહારથી, તૃષાવંત હોય બે, ઉપવાસી હોય ત્રણ, પણ અંદરમાં જોતા તેઓ આત્માના મધુર રસને આસ્વાદી રહ્યા છે. હા બહારનો ક્ષુધા તૃષા અને ઉપવાસી, છતાં અંદરમાં તો મુનિરાજને હા હા અંતર આનંદ ને કિલો હોય છે. જેવો આત્માના મધુર રસને આસ્વાદી રહ્યા છે, આત્માનો જે અતિન્દ્રિય આનંદ જે સુખ, એવા આનંદને પર્યાયમાં મધુર રસને આસ્વાદી રહ્યા છે. આને મની કહી હા 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 દેવરાજી હા બાપુ વિતરાગ કહે છે, મની પણ કોઈ અલૌકિક છે એની એને શ્રદ્ધાની ખબર નથી. હાથી જોતા બધે તેમની ચારે તરફ ઘન ઘોર અંધારું વ્યાપ. હા, સામે સામે વ્યાખ્યા કરી છે. બહારથી જોતા તે ચારે તરફ ઘનઘોર અંધારામાં વ્યાપ્યું હોય, પણ અંદરમાં જોતા મુનિરાજના આત્માને વિશે આત્મજ્ઞાનમાં અજવાળા પથરી ગયા છે. હા હા, ઘનઘોર અમાસની રાત્રિ હોય જંગલમાં અંધારું દેખાય, પણ અંદરમાં તો આત્માના અજવાળી પથરી ગયા છે. જ્ઞાનના પ્રકાશના તેજ પ્રજ્ઞા છે. અરે આ શું છે? ચૈતન્ય જે શક્તિ જે અનંત છે, એમાંથી ઉગ્ર અવલંબને ચૈતન્યના પ્રકાશના પૂર આવ્યા છે. આ મુનિરાજના આત્માને વિશે આત્મજ્ઞાનના અજવાળા પસરી ગયા છે. ભારતી જોતા મળે મુનિરાજ સૂર્યના પ્રખર તાપમાં ધ્યાન કરતા હોય. હા હા હા, પણ અંદરમાં જોતા તેઓ સ્વયંરૂપી કલ્પવૃક્ષ. હા હા હા, પૂરું અંધારું છે, આતાપ છે, કઈ કલ્પવૃક્ષનો છાંયો છે અંદર. હા હા હા, સંયમરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયામાં બિરાજી રહ્યા છે. અતેન્દ્રિય શાંત શીતળ સ્વભાવ ભગવાન આત્માનો, એની પર્યાયમાં અતેન્દ્રિય શીતળ છાયામાં બિરાજે છે. વસ્તુમાં જે અનંત શીતળ શાંત સ્વભાવ જે ભયો છે, એનો ઉગ્ર અવલંબન છે, એથી તેની પર્યાયમાં અનંતી શીતળ છાયામાં એ વસી રહ્યા છે. હા હા હા, એ સૂર્યના આતાપમાં નહીં. હા હા છે. શ્રીકૃષ્ણની વૃક્ષની શીતળ છાયામાં બિરાજે ઉપસર્ગના તાણા આવે. હા હા હા, બહારમાં ઉપસર્ગ આવે કોઈ, વીંછીનો કરડ, સર્પનો કરડ, મનુષ્યનો કોઈ પ્રહાર, દેવની પણ પ્રતિકૂળતાના પ્રહાર, વરસાદની ધારા, દેવો આવીને વર્ષે પ્રતિકૂળતા વાળા, એ વખતે પણ એવા ટાણા આવે ત્યારે મુનિરાજને એમ થાય છે કે મારી સ્વરૂપ સ્થિરતાનો અખતરો કરવાનો મને મોકો મળ્યો. મારી સ્વરૂપ સ્થિરતાનો અખતરો અજમાયશ કરવાનો મને મોકો મળ્યો, માટે ઉપસર્ગ મારો મિત્ર છે. જેના લક્ષ દ્રવ્ય ઉપર પડ્યા છે, આ જેની દ્રષ્ટિ અને સંયમનો ધ્યેય તો દ્રવ્ય છે, એમાંથી શીતળ છાયા અંદર પ્રગટે છે. તેથી પ્રતિકૂળતા વખતે પણ ઉપસર્ગ વખતે મળ્યું છે. અંતરના આનંદની ધારા અંદર વહેતી હોય છે. એથી ઉપસર્ગ છે, મારો મિત્ર છે. મારી સ્થિરતાનો અજમાયશ કરવાનો એ વખત કાણો છે. અંતરંગ મુનિ દશા અદભુત છે. દેહમાં પણ ઉપશમ રસના ઠાલા ઢળી ગયા હોય છે. અંદર ત્રણ કષાયનો અભાવનો ઉપશમ ઠાળા શાંતિની ધારા પર્યાયમાં વહે છે. પણ શરીરમાં શાંત 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 મરી ગયેલા જાણ્યા હતા.
ચોથા
પાંચમા હરામ નહીં, સાધુ હોય ત્યાર નહીં, જયારે ચોથે હારે હોય કે પાંચમા. આ તો પાંચમા હરાના સાધુ ની વાત છે. પાંચમા હરાના સંત સાધુ પણ કેવું એમ કહેતે, પાંચમા હરા સાધુ હોય તો આવા હોય છે. હે, એ કે છે ને, પણ આ શું બાપુ બહુ ફરી પ્રભુ પ્રભુ એવું થઈ જાય ને, અરે પ્રભુ તે શું કર્યું ભાઈ. એનો જ્ઞાન સાગર એ સમયસામાં લખે કે ઠેકાણે ઠેકાણે નિર્વિકલ્પ સમાધિમાં હોય ત્યારે જ્ઞાની કહેવા, ત્યાંથી ભ્રષ્ટ થઈને બહાર આવે તો અજ્ઞાની કહેવા સમગ્ર સ્થિતિમાં. અરે રે રે, વસ્તુનું સ્વરૂપ છે એ તો પવિત્ર અને શુદ્ધ છે, તો તેનો આશ્રય અવલંબે રહે તો પવિત્ર અને શુદ્ધતા પ્રગટે. શુભ જોગ કે એને અવલંબે પ્રગટે નહીં. હા હા હા, શુભ જોગ તો નિમિત્તને આશ્રયથી પ્રગટે છે. આ એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. અંતરમુંદિશા અદભુત છે. ચોથા હારાની આ વાત નથી અત્યારે, આ તો પાંચમા હારાના મુનિઓ મુનિ દશા કેવી હોય એનું વર્ણન કરે છે. સમજાય છે કાંઈ? અને એ દશા વિના મુક્તિ નથી. એકલા સંગત દર્શન સ્વરૂપાચરણ થયું માટી એની મુક્તિ થઈ જાય, થવાની છે બરાબર છે, પણ એનાથી થાય એટલાથી એમ નહીં થાય. જેને અંતરના તીવ્ર સ્વભાવના અવલંબન ઉગ્ર લઈને અંદર શાંતિ અને આનંદની ધારા વહે પ્રચુર, એ મુનિપણું તે મુક્તિનું મોક્ષનું કારણ એ પણ વ્યવહારથી છે. એટલે એવી જે ધારા નિર્મળ તેનાથી મોક્ષ, એ તો તે ધારા છે માટે મોક્ષ કેવળની પર્યાય થાય એવું છે નહીં. સાધકને સાધ એને કહીએ કે પૂર્વ પર્યાય હોય પછી પર્યાય આવે એને આ સાધકને સાધ કહીએ, પણ સાધક એ સાધની દશાને જોરથી લાવે છે. હા હા હા, ફક્ત સાધક એને કેમ કહ્યું, કેવળ જ્ઞાનરૂપી ભાવ મોક્ષ એને આ સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનને રમણતા આનંદની દિશા એ સાધક છે. કેવળ જ્ઞાન પૂર્ણ આનંદ એ સાધ છે. એ પૂર્વજી પર્યાયથી એના પછી થાય એને સાધ કહીએ અને એના પહેલાની સાધ કહીએ, છતાંય સાધક છે મારી બળ જોરીથી સાધની પર્યાયને લાવે છે એમ નથી. આવી વાતો છે. એ તો ત્રિકાળી દ્રવ સ્વભાવનો ઉગ્ર અવલંબન આ સુધી છે ત્યારે તેને કેવળ ના થાય છે. એ દ્રવ સ્વભાવમાંથી કેવળ જ્ઞાન આવે છે, મોક્ષ માર્ગની પર્યાય છે એમાંથી નથી આવતું. આવી વાતો છે. જે પણ સિદ્ધની અને કેવળ જ્ઞાનની પર્યાય દ્રવના દક્ષથી આવે છે, એટલે કંઈ દ્રવનો આધાર મળ્યો માટે છે મળે છે, એ વસ્તુ એના તરફ ઢળી ત્યાં પોતાનું પરિણમન સ્વતંત્ર કરતા કર્મ કરણ સંપાદનથી તે મોક્ષ દિશા પ્રગટ થાય છે. આવી વાત છે. ઉપસમ રસના ધાવા ઢળી ગયા શરીરમાં, આમ શાંત 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 ચપળાઈ દેખાય નહીં, ચંચળતા દેખાય નહીં. આ શરીરની હો એવી જ એની ઢાળા ઢળી ગયા છે. એને અહીંયા મુનિરાજ નામ નિગ્રંથ ગુરુ એને કહેવામાં આવે છે. નગ્નપણું નિમિત્તપણે હોય જ, પણ એથી એ કઈ માર્ગ નથી. ભલે નો તીર્થંકર નથી એ ન હોય, એની સાથે શું સમજ. પણ પંચમહાવત હોય એનાથી મોક્ષ નથી, એ ચારિત્ર નથી. નગ્નપણું તો એક બાજુ રહ્યું, મૂર પીછીને કમંડળ એક બાજુ રહ્યું, એ તો પરદ્રવ છે. પણ નજીકનું નગ્ન દશા એ નહીં, એ તો નહીં, પણ અંદરમાં શુભ ભાવ જે માવર્તમાં વર્તે છે એ પણ મોક્ષનો કારણ નથી. એ ભગવાન આત્મા પૂર્ણાનંદથી ભરેલું આવ્યું હતું ને પેલા, અજાયબ ઘર, અનંત ગુણથી ભરપૂર એવું અજાયબ ઘર. એને જોતા જગતની વિસ્મયતા તૂટી જાય છે. રાગના પરિણામની મંદતા પણ ભગવાન આત્માના અતિશય અનંત ગુણને જોતા એ રાગની મહિમા પણ ત્યાં તૂટી જાય છે. હા હા હા, મારે પંચમાવર્તન પરિણામ થયા ને આ થયા, સમજાણું કઈ. આવી વાતો અમારે તો કહેતા મૂળચંદજીની 80મી સાલ તત્વની વાત તરીકે આવી વિશેષ 28મો અધ્યન 80ની વાત છો. કેટલા વર્ષથી
હે
55 તે 28મો અધ્યન વાંચ્યું હતું, એમાંથી ઘણી વાત તત્વની મૂકી હતી. કે ભાઈ આ સંપ્રદાયની માનતા છે એ માછી સમ્યક દર્શન એ નથી. સંક્ષેપ રૂચિની વ્યાખ્યા ચાલતી હતી 55 વર્ષ પહેલા. હજારો માણસ સભા તો ત્યારે, એમાંથી એને એમ થયું જયારે ઉઠવાનું ટાણું આવ્યું 80ની પૂર્ણ, બધાને બોલાવીને કેજો ભાઈ આપણને મજમ છે એ સમ્યક દર્શન ગણધર જેવું ગૌતમ જેવું છે, આજાઓ આશંકા કરશો ને કે આપણે હવે અંદર ચારિત્ર અભ્યમાં વ્રત નહીં, ચારિત્ર ચારિત્ર અંગીકાર કરવો ને એનાથી મુક્તિ છે આપણે તો. અને એ કહેવાતા જૈનના બારિસ્ટર મરુચંદભાઈ ના ગામના ગુરુ હતા. આવી વાત હતી. એ શું કહે છે કીધું, આ શું કરે છે તેદી કહ્યું તો, અરે સ્વરૂપના અનુભવ વિના કોઈ દી ત્રણ કાળમાં સમ્યક દર્શન ન હોય. શું થાય એવું બોલતા હતા. બોલ્યું 28મા અધ્યયનમાં વ્યાખ્યા એવી તત્વની આવી જીરવાણી નહીં, અને હજારો માણસો 300 તારા ઘર વ્યાખ્યાનમાં બહુ માણસો માય નહીં, કપાયશ્રમાં માય નહીં, પાછળ શેરી ભરાય એમાં એને જીરવાનું નહીં. એક વખત તો એક તત્વની વાત આવતા, સંપ્રદાયની શ્રદ્ધા માટે તે ધર્મ સંકિત છે એમ નથી કીધું. સંક્ષેપ રૂચિનો અર્થ એવો નથી, થોડી થોડું જાણપણું હોય પણ એને સાચું તત્વ હોય છે. અને સંપ્રદાયની શ્રદ્ધાથી એ સંક્ષિપ્તિ છે એમ નથી કીધું. એ 28 મધ્યમ છે, 10 રૂચિ અને સહન નથી હોતી. બાર ઉભા બેઠા હતા, બાર પતરા છે ત્યાં પાછળ વાળો છે ત્યાં બેઠા હતા. સહન નથી હોય, ભાગી ગયા દર્શન, જંગલમાં હોય ગયા, દિશાઈ ગયા, દિશાઈ ભાઈ ગયા. આવીને પછી અમુક બી એ વાત કરી, જો ભાઈ તમે આ વાતને જો બહાર ખુલ્લી પાડશો તો અમે તરત છોડી દઈશું તમને અને વાળાને બધાને. હા, અમે આવી ગયા માટે તમે એમ ન માનો. ચાર પાંચ જણા હતા ખાનગી, હે વિવરાયા નહીં. એ લોકો બહુ જોર કરતા હું તું, આમ શ્રદ્ધા હોય ને આમ શ્રદ્ધા હોય ને સંપ્રદાયની શ્રદ્ધા યથાર્થ છે ને. કીધું જો તમને અમે મિથ્યા દ્રષ્ટિ માની યાદ રાખો, તમે જૈન બારિસ્ટર કહેવાઓ. આ તો 55 વર્ષ પહેલાની વાત છે. આમે મેળી ભરવાનો બોટાને જો આ બહાર પાડશો તે વખતે આ સંપ્રદાયને તમને આખાને છોડી દઈશું, અમે કંઈ બંધાઈ ગયા નથી અહીં. હા, એ પછી એક વાર જોર ઊંધું માર્યું, મોપતી ખેંચીને લઈલું વેસ્ટ લઈલું. પણ એક જણો હતો વર્ધ માણસ આવ્યો એ વખતે, એક હતો લવજીભાઈ કરીને, રાયચંદ ગાંધીના મની હતા, વ્યાસમાં ઇડવા હતા, એ આવ્યા હતા. અને એને કંઈક શું કરો છો તમે, એટલે બંધ રહ્યા હતા. આ તો છોડશો તો ભાગી જ વયા જશે, એ કઈ વાડામાં રહેશે એમ નથી. ત્યારે બંધ રહેવા બંધ કર્યું, લેવું નહીં તો મોપતી વેસ લઈ લેવું. હા, માર્ગ આ નથી બાપુ, કીધું માર્ગ તો આ છે. આ અંતર સ્વભાવનો સંક્ષિપ્ત વરે જ્ઞાન થોડું હોય, પણ અંતરના આનંદના સ્વભાવની જેને રૂચિ પ્રગટિ છે એને અહીંયા સમ્યક દર્શન કહેવામાં આવે છે. બાકી સંક્ષિપ્ત રૂચિ એટલે થોડું જ્ઞાન હોય અને સંપ્રદાયની દ્રષ્ટિ હોય માટે સંક્ષિપ્ત રૂચિ છે એમ બિલકુલ નથી કીધું. માનો ન માનો, સ્વભાવ માને ન માને, એની આ સંબંધ નથી અમારે. આ તો 80 વાત છે, એ તો બીજાને ભાઈ ભલામણ કરતા મત છેલ્લે ઉઠતા. આપણને તો જોવો ભાઈ બરાબર સમ્યક દર્શન ગંદર જે ઉમેર્યું છો હિરાજમાર નહોતા, ત્યારે હિરાજમાર ગુજરી ગયેલા, એ ચમોતેરમાં ગુજરી ગયા ગુરુ. હા, આ કે છે બાપુ મનીરાજ મની કોને કહીએ ભાઈ. આ જેને આત્માનું જ્ઞાન પ્રગટ પ્રથમ થયું છે, જેને આત્માના આનંદનો સ્વાદ થોડો પહેલો આવ્યો છે, હા એને તો હજી સમ્યક દ્રષ્ટિ ગ્રસ્થાશ્રમમાં અવિરતિ સમ્યક દ્રષ્ટિ કહીએ. હા, જેને હવે ઉગ્ર આસ્વાદના આનંદનો આવ્યો છે. હા પાંચમામાં પણ આનંદનો સ્વાદ જરી ચોથા કરતા વિશેષ છે, છઠ્ઠામાં એથી વિશેષ, સાતમા વિશેષ. એ ઉગ્ર આનંદની ધારા અંદર પર ભગવાન અતિન્દ્રિય આનંદનો પર્વત ડુંગર છે. હા હા હા, એમાં એકાગ્ર થતા ધારાઓ વહે છે આનંદની ઉત્કર્ષ. એને સ્વના સ્વાદ આગળ પરની પ્રતિકૂળતા કઈ ગણતરીમાં દેખાતી નથી. ઉપસર્ગ આવ્યું કે ચાહે તો દુનિયા નિંદા કરો, એના આત્મામાં તો અદભુત દશા છે પણ દેહમાં ઉપસર્ગ ઢળી ગયો. આ 388 દ્રવ્ય દ્રષ્ટિ યથાર્થ પ્રગટ થાય છે. આ પરણું કરી શકું છું ને દેશની સેવા કરી શકું છું ને ગરીબોને આર પાણી દઈને હું કંઈક ધનો કરું છું એ દ્રષ્ટિ મહા મિથ્યાત છે. હા 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 કાર્યવાહક હોય છે બધાના કાર્ય કરીએ તો એને બધા સેવા કરીએ છીએ. હા 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 એ કહે છે કે દ્રવદ્રષ્ટિ સેવા તો કરી શકતો નથી પણ દેહની ક્રિયા એ પણ મારી નથી અને રાગ થાય છે એ પણ મારી ચીજ નથી. તેમ રાગને જાણનારી એક સમયની પર્યાય છે તેટલો હું નથી. હા 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 વસ્તુ જે ભગવાન પૂરણ વસ્તુ છે દ્રવ દ્રવ એટલે પૈસો નહીં હો વસ્તુ એ આખી પરમાત્મા પિંડ પ્રભુ. એની દ્રષ્ટિ યથાર્થ પ્રગટ થાય છે યથાર્થે એની દ્રષ્ટિ પ્રગટ થાય છે તેને દ્રષ્ટિના જોરમાં એને દ્રષ્ટિના જોરમાં આ એકલો જ્ઞાયક જ એટલે કે ચૈતન્ય જ ભાસે છે નીટી કરી છે ને. એ તો કદાવી અજાયબ અનંત ગુણોનો અજાયબ એ ઘર છે. એની જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં દ્રષ્ટિમાં દ્રવ્ય આવ્યું દ્રવ્યનું સામર્થ્ય આવ્યું એમ. એને અનંત ગુણો નજરમાં પડ્યા તેને એકલો જ્ઞાયક ચૈતન જ ભાસે છે. સમ્યક દ્રષ્ટિને પ્રથમ દ્રવ્ય દ્રષ્ટિ થઈ તેને એકલો જ્ઞાયક એટલે કે ચૈતન છે લીટી કરી છે ને જ્ઞાયક જ એટલે કે ચૈતન જ ભાસે છે. ભગવાન જાણનાર દેખનાર જ્ઞાય છે તેની દ્રષ્ટિ થઈ છે એ ભાષે છે આવી વાતો છે. એ વિના ભવના અંત નથી પ્રભુ. આ 84ના અવતાર કરીને એ દુઃખમાં ડૂબી ગયો છે એ આનંદના સાગરની દ્રવદ્રષ્ટિ કરતા તેને આનંદ આવે છે ત્યાં ભવના અંત આવે છે. તેને દ્રષ્ટિના જોરમાં એકલો જ્ઞાયક જ ચૈતન જ ભાસે શરીરાદી કંઈ ભાસતો નથી ક્યાં દ્રષ્ટિના વિષયમાં. યથાર્થ દ્રષ્ટિ પ્રગટ થાય છે તેને દ્રષ્ટિના જોરમાં એમ કહ્યું છે ને. એકલો જ્ઞાયક જ ચૈતન જ ભાસે છે શરીરાદી તેના દ્રષ્ટિના જોરમાં ભાસતા નથી એમ કહે. શરીર વાણી રાગ આદિ કાંઈ પણ દ્રષ્ટિના જોરમાં બીજું ભાસતું નથી. આ જો આ દ્રષ્ટિ એટલે સમ્યક દર્શન. અહીં તો એ સમ્યક દર્શન એટલે કાંઈ નહીં એ તો શું જો કરે એ સમ્યક દર્શન. અરે હા અરે પ્રભુ પ્રભુ શું કરે ભાઈ મહાપ્રભુને તું અનાદર કરે છો. મહા ચૈતન ચમત્કારી પ્રભુ ચૈતન સ્વભાવ જ્ઞાયક ભાવ એને શુભ યોગથી લાભ થાય એ મહા અનાદર ચૈતનનો કરે છે. અને જેને એ દ્રષ્ટિમાં ભાષો ભગવાન એના દ્રષ્ટિના જોરમાં શરીરને રાગાદી પણ ભાવતા નથી. એમ જ્ઞાન થાય ને જોવે, પણ દ્રષ્ટિના જોરમાં એ ભાવતા નથી. એમ કે દ્રષ્ટિ તો એક તો જ્ઞાયક ચૈતન પ્રકાશ. હા 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 હા, શરીરાદી કાંઈ ભાવતું નહીં, બોલો એકલો ભાષે છે. હા 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 હા, કાંઈ નહીં. હા હા, જોવું ને એવું મારા બહાર. શરીરાદી કાંઈ ભાષો, એકલો ભાષે છે, દ્રષ્ટિના જોરની અપેક્ષા છો. જ્ઞાન છે એ ભલે ભાત જાળે, પણ દ્રષ્ટિ એ છે એમાં દરેક ઉપર જેનું જોર છે, હા હા હા, એ દ્રષ્ટિના વિષયમાં એકલો જ્ઞાયક ચૈતન ભાસે, એના વિષયમાં રાગ ને શરીર કાંઈ ભાસતો એમ કે છે. હા હા, આવી વાતમાં હોય આખો દી પાપ કરવા ધંધા, એના આવી વાતો બે રહી. હા હા હા, કેમ ગયા મોટા ભાઈ ગયા સપાણી ગયા? હા હા, દ્રષ્ટિ છે નિર્વિકલ્પ છે, અને તેથી દ્રવ્ય જે છે એ પણ નિર્વિકલ્પ અભેદ છે. હા હા હા, નિર્વિકલ્પ દ્રષ્ટિના દ્રવ્ય ઉપરના જોરને લઈને, હા 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 હા, એકલો ચૈતન પ્રકાશનો મૂર્તિ એકલો જ્ઞાયક ભાષે છે, કેમ કે દ્રષ્ટિનો વિષય જ્ઞાયક છે. હા હા, એ વિષયમાં દ્રષ્ટિના જોરમાં એકલો જ્ઞાયક ભાષે. હા હા, શરીરાદી કાંઈ ભાવતું નથી. હા હા હા, કેમ કે દ્રષ્ટિનો વિષય નથી. ભેદ જ્ઞાનની પ્રણતિ એવી દ્રઢ થઈ જાય છે. હા હા, અરે જ્ઞાન દીધું મારી. ભેદ જ્ઞાનની પ્રણતિ રાગ ને શરીરાદિથી ભગવાન ભિન્ન એમો જે પર્યાયમાં ભેદ જ્ઞાન થયું એની પ્રણતિ લેવી છે ને, દશા વર્તમાન ચાલતી પ્રણતિ સમ્યક દ્રષ્ટિની ભેદ જ્ઞાનની પ્રણતિ પર્યાય લેવી જાય. આ એવી દ્રઢ થઈ જાય છે કે સપનામાં પણ આપણા શરીરથી જુદો ભાસે. હા હા હા, ભેદ જ્ઞાનની પરિણતિ નામ દશા એવી દ્રઢ થઈ જાય છે કે સપનામાં પણ આત્મા શરીરથી જુદો ભાસે છે. હા હા હા, વેદ જ્ઞાનની પ્રણતિ પેલું સમ્યક દર્શન લીધું, દ્રવ્ય દ્રષ્ટિમાં જોહરમાં દેખાય. હા હા, હવે અહીંયા ભેદ જ્ઞાનની પ્રણતિ લીધી, જ્ઞાન દીધું મારે. હા હા, ભેદ જ્ઞાનની પ્રણતિથી એવી દ્રઢ થઈ જાય છે સપનામાં પણ આપણા શરીરથી રાગથી જુદો ભાસે છે. હા હા, એ શરીર જ કહેવાય, રાગ ને શરીર બધું શરીર કહેવાય. આ બાજુ આત્મા અશરીરી ચૈતન સ્વરૂપ છે. હા હા, દિવસે જાગતા તો જ્ઞાન જેવાઓ રહે, ઈસ એ જાગતા તો બોલો સ્વપ્ન અંધાર નિંદ્રા કીધી ને અને એમાં સ્વપ્ન એનું છે એમ કીધું. સ્વપ્નમાં પણ આત્મા છે એમ નિંદ્રામાં એમ હું કે તો સ્વપ્નમાં સ્વપ્ન આવે તો એને નિરો ભાષે એમ કે છે. શું એ કહ્યું નિંદ્રામાં નિરાવ ભાષે છે એમ નથી કહ્યું ભાઈ એમાં સપનો આવે. હા નિંદ્રામાં સપનો આવે એમ કે છે. શરીરથી જુદો ભાષે. હવે દિવસે જાગતા તો જ્ઞાન નિરાળો રહે પણ રાત્રિ ઊંઘમાં આત્મા નિરાળો જ રહે છે. ભાષે છે એ સ્વપ્નમાં લીધું અને આમાં નિરાળો રહે. શું કહ્યું સ્વપ્ન આવે તો જયારે નિરાળો ગોળો પીડ્યો. હા હા ભાસે છે એમ લેવું છે ને ત્યાં અહીં અંધારો નિંદ્રામાં ભાસે છે એમ નહીં પણ નિંદ્રામાં નિરાળો રહે છે. શું કહ્યું સમજાણું કઈ અહીં તો એક એક શબ્દની કિંમત છે અને તે સહજપણે નીકળેલી ભાષા છે. હા હા ત્રણ વાત લીધી. એક તો દૃષ્ટિમાં તો એકનો જોર દૃષ્ટિથી ચૈતન્ય ભાષે અને સપનામાં ભેદ જ્ઞાનની પ્રણતિથી પણ શરીર જુદો ભાષે ભાષે હોય એમ કે. હવે દિવસે જાગતા તો ક્યાંય નિરાળો રહે નિરાળો રહે એની ભાષાની વાત ત્યાં પૂરી થઈ. દિવસે જાગતા તો જ્ઞાન નિરાળો રહે પણ રાત્રે ઊંઘમાં પણ આત્મા નિરાળો જ રહે છે. ઊંઘમાં કઈ એક તો થઈ ગયો નથી કઈ એમ કે છે. ભલે ભાષે નહીં જ્ઞાન ત્યાં ઊંઘમાં છે માટે પણ નિરાળો રહે છે. આવી વાત છે. રાતે ઊંઘમાં પૂરી દ્રષ્ટિની વાત કરી ભેદ જ્ઞાનની પ્રણતિની વાતમાં સ્વપ્નની વાત કરી હવે જાગતા તો નિરાળો રહે દિવસે પણ રાત્રે ઊંઘમાં પણ આત્મા તો નિરાળો જ રહે છે. નિરાળો તો છે વસ્તુ છે નિરાળો તો છે એમ કે છે પણ અહીં તો પર્યાયમાં નિરાળો થઈ જાય છે. ભલે ઊંઘમાં પાસે નહીં પણ નિરાળો જ રહે છે ત્યાં. હા 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 નિરાળો તો છે જ એટલે દ્રેવ વસ્તુ છે તો નિરાળો છે. વસ્તુ જે ભગવાન પરમાત્મા સ્વરૂપ છે એ તો મુક્ત ને અબંધ સ્વરૂપ જ છે એ તો નિરાળો છે પણ પ્રગટ નિરાળો છે પર્યાયમાં પ્રગટ નિરાળો છે પર્યાયમાં પ્રગટ કીધો ને સમજાણું કાંઈ. હા બહુ સરસ બહુ મીઠી મધુરી ભાષા છે. એની મારે વાંચક દ્વારા સમજાય બનતી હે એ ગુડ ગંભીર. હા હા નિરાળો રહે છે એમ જે કહ્યું ઊંઘમાં, પણ નિરાળો દ્રવ્ય તો નિરાળો છે પણ પ્રગટ નિરાળો પર્યાયમાં થઈ જાય છે, ભલે ઊંઘમાં હો. અમે આવું કાય ઘણી વાત આવી એક પરિગ્રહ. હે હા, આવો મારે દ્રષ્ટિના જોરમાં ચૈતન જ વાસે છે. હા, સજાદી ભાસતું નથી, વૈજ્ઞાનિક પ્રગતિ એવી દૃઢ થઈ જાય છે, સપના પામવા આપવા શરીરથી જુદો ભાસે. હા હા હા, જાગતા તો વિનાયક નિરાળો રહે પર્યાય થયો, પણ રાતે ઊંઘમાં આત્મા નિરાળો જ રહે છે. હા, પછી કંઈક પણ નિરાળો તો છે વસ્તુ, પણ પ્રગટ નિરાળો થઈ જાય છે, પર્યાયમાં પ્રગટ નિરાળો થઈ જાય છે. સમજાણું કાંઈ? હા હા, રાગથી ભિન્ન વસ્તુ તો નિરાળો છે, પણ પર્યાયમાં રાગથી ભિન્ન નિરાળો થઈ જાય છે. હા હા હા, એ સંગક દર્શન અને સંગક જ્ઞાન પણ કહેવામાં આવે છે. આ વસ્તુ હવે કે છે તેને ભૂમિકા પ્રમાણે બાય વર્તન હોય છે, રાગ આદિના પરિણામ હોય છે. હા હા, બોલો તો એટલો નિરાળો પાસે છે, ભેદ પ્રવૃત્તિ એવી દૃઢ થઈ છે કે સપનામાં પણ નિરાળો પાસે, દિવસે તો જાગ્રત પ્રવૃત્તિમાં નિરાળો છે, ઊંઘમાં પણ નિરાળો રહે છે. ક્યારે ક્યારે આ પાક પરિવર્તનનો વિકલ્પ આવે છે, શું? હા હા હા, દેવીલાલજી હે, ભૂમિકા પ્રમાણે એમ કેમ લીધું કે ચોથું ગુણ સ્થાન છે, પાંચમું છે, છઠ્ઠું છે ભૂમિકા. ભૂમિકા પ્રમાણે બાહ્ય વર્તન હોય, ચોથા ગુણ સ્થાન પ્રમાણે એને દેવગુરુ શાસ્ત્રમાં વિકલ્પ હોય, એને વર્તનનો વિકલ્પ ન હોય, ભક્તિનો હોય, દેવગુરુ શાસ્ત્રનો વિનયનો હોય, એની ભૂમિકા પ્રમાણે એ હોય. હા હા, પાંચમા ગુણસ્થાની ભૂમિકા પ્રમાણે એને દેવગુરુ શાસ્ત્ર ને ભક્તિ વિનય આદિ હોય, એ ઉપરાંત વ્રતનો વિકલ્પ હોય. હા હા, સમજાવું કાંઈ? પણ ગમે તે સંયોગમાં તેની જ્ઞાન વૈરાગ શક્તિ કોઈ જુદી જ રહે છે. ભૂમિકા પ્રમાણે બાય વિકલ્પ વર્તન હોય છે. હા હા હા, પણ ગમે તે સંયોગમાં સંકીર્તિની ચોથે પાંચમે છઠ્ઠે જ્ઞાન વૈરાગ શક્તિ કોઈ જુદી જ હોય છે. હા હા હા, નિદ્રાધિકારમાં આવે છે ને જ્ઞાન ને વિરાગ બે. હા, એ કહે છે ભગવાન નાયક સ્વરૂપનું જ્ઞાન અને રાગથી અભાવ વૈરાગ. હા, એ જ્ઞાન વૈરાગ શક્તિ કોઈ જુદી રહે છે. હા હા હા, હું તો જ્ઞાયક તે જ્ઞાયક જ છું. જ્ઞાયક ચૈતન જ્ઞાયક દ્રવ્ય કે હું તો જ્ઞાયક જ છું, નિશંક જ્ઞાયક છું. વિભાવને હું કદી એક નથી થયા. હા વિકલ્પ જે છે બાપ વર્તન પ્રમાણે આવે એમ કીધું, પણ એની સાથે એક તો કદી થયો નથી, થશે થતો નથી. હા હા આવી વાતો હવે આમાં ક્યાં? હા દ્રષ્ટિ ને જ્ઞાન ને સપનામાં ભાસે, ઊંઘમાં નિરાવો રે, જાગતો નિરાવ. શું છે આ તે ભાઈ? બાપુ એ વસ્તુનું સ્વરૂપ છે. હા હા એ વર્તનમાં પરિણામ હોય છતાં પણ એમ છે ને, વર્તન હોય છે પણ ગમે તે સંયોગમાં રાગ આદિના પરિણામ વખતે પણ રાગ જ્ઞાન ને વૈરાગ્યથી કોઈ જુદી જ રહે છે. જ્ઞાન સ્વરૂપ હું છું એવી જ્ઞાન અને રાગથી રહી તેવું વૈરાગ શક્તિ તો જુદી જ રહે છે. હા 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 ટૂંકામાં ઘણું ઘણું નાખ્યું છે. હા
હા હા
આચરણના વિકલ્પ વખતે પણ જ્ઞાન ને વૈરાગ શક્તિ કોઈ જુદી કામ કરે છે એમ કે છે. આ પુસ્તક તો હું પણ આવ્યું છું, હવે ભેટમાં કોના તર વાંચ્યું છે કે નહીં? કેટલી વાર? એક વાર? બે વાર? ઠીક. કે સિવાય વાંચ્યું કે નહીં? વાંચ્યું હોય ને સમજવું અમે જે ઠીક પડે કે ભાઈ અમે તો આમાંથી આમ સમજ્યા હતા, આ તો આ કઈક બીજું નીકળ્યું. અમારો માસ્તર હતો છઠ્ઠીમાં ભણતા, પાંચમી છઠ્ઠી, તે એક નરોત્તમ બ્રાહ્મણ હતો. બહેર બહેરી ત્યાં નહોતી એ વખતે, ક્યાંક જેવી એક રાંધતો રાંધે, પછી જે છોકરા હોશિયાર હોય ને ક્લાસમાં બે ચારને બોલાવે, એને બોલાવીને કે તમે વાંચીને આવજો, અને હું એ વખતે દાળ ભાત રાંધે ને નવરા હોય આમ વાતચીત કરે, તમે શું જો એનો અર્થ આવો છે, તમે શું સમજ્યા હતા કે અમે તો આમ સમજ્યા હતા ને એનો તો આમ છે. ઘણ બીવાડમાં મકાન ઉતારનું હતું એમ માથે રહેતા, પણ આ તો 78 વર્ષ પહેલાની વાત છે, 77 એમ. આ કહે છે કે જો એને એક વાર વાંચ્યું હોય તો એ સમજવામાં શું આવ્યું હતું, આ શું છે. હા
હા
હે બસ વાત કરી. હા હું તો જ્ઞાયક નિશંક જ્ઞાન વિભાવના કદી એક થયા નથી. હા અજ્ઞાનપણે પણ કે રાગ ને સ્વભાવ એક થયા નહોતા, માન્યું તો. હા વિભાવના અભ્યાસ ને લઈને માન્યું છું, પણ વસ્તુ વિભાવ રાગ ને મેં એક થઈ નથી કોઈ દી. હા જ્ઞાયક તો છૂટો છે, ભગવાન આત્મા જ્ઞાયક તે તો છૂટો છે. આખું બ્રહ્માંડ ફરે તો પણ છૂટો છે, આવો અચલ નિર્ણય હોય છે. હા હા સમ્યક દ્રષ્ટિનો ધર્મીનો આવો નિર્ણય હોય છે. હા હા આવો અચળ નિર્ણય હોય છે, પછી એ વિશેષ આવો નિર્ણય હોય છે એટલો નથી કેમ, આવો અચળ નિર્ણય હોય છે. સ્વરૂપ અનુભવમાં અજ્ઞાન નિશંકતા વર્તે છે. સ્વરૂપનો જે આનંદ આદિનું વેદન છે એમાં અત્યંત નિશંકતા વર્તે છે. વિનાયક ઊંચે ચડીને ઉર્ધ્વપણે બિરાજે છે એ શું કે છે, રાગ હોય કે પર્યાય હોય એનાથી બિન નિશંકપણે ઊંચે અધિકપણે જુદો વર્તે છે. નામ સાહમ અધિયંગ મંદી કીધું ને એક તરીકા થા, એ રાગ કાળે છતાં એ વિનાયક ભાવ તો મીરાઓ ભિન્ન વર્તે છે. ઊંચે એટલે જુદો વર્તે છે, ઊંચો એટલે અધિક પણે વર્તે છે. પર્યાય થી પણ અધિક પણે જુદો વર્તે છે કે એટલો નિચોડ છે. ઊંચે ચડીને, ઊંચે ચડીને એટલે રાગ ને પર્યાય થી ભિન્ન અધિક જુદો વર્તે છે. બીજું બધું નીચે રહી ગયું હોય છે. પર્યાય ને રાગ ને દયાદા ના વર્તન વિકૃત ને એ બધા હેઠે રહી ગયા, આ ઊંચે ચડી ગયા. આવું સ્વરૂપ છે વિધરાગ સર્વજ્ઞ પરમાત્મા એ કહ્યું તે આ રીત છે. બીજું બધું નીચે રહી ગયું છે એટલે અધિક જુદો વિનાયક ભાવ એનાથી નીચે એટલે જુદો અહીં અધિક એટલે અહીં હેઠો અહીં આ મુખ્ય ત્યારે ગૌણ પણ અંદર રહી જાય છે. એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. એ ત્રણ સેને નિવાસી છે વિશેષ.